दुखिया रोई तारे द्वारे
ભગવાનની પાસે જેને માગતા શીખજો. હે પ્રભુ, હે માલિક,
હું દુખિયા રોઈ તારે દ્વારે, હું દુખિયા તારે દ્વારે, આવી ઉભો મહારાજ રે હો, આવી ઉભો મહારાજ રે, આશીષ દેજો ઉર મારેજો.
આજે મેં ભાવ સાગરમાં તરતી મૂકી છે. મારી જીવનરૂપી નાવનો તો સુકાની બની જા હે નાથ. એવી વો ભવાવી ધામ બુધો ધનાધિગર્ધ નભ્રમા ભ્રમત કલત્ર પુત્ર નક્ર ચક્ર કર્ષણે ષડંતરંગ દુર્દુતા વરંગ પાત મજ્જને દેહ નાદી ચિત્ત તસ્વમેવ કારણ ધારક. મારી જીવનરૂપી નાવનો જ્યાં સુધી તું ખલાસી નહીં બની, તું જ્યાં સુધી નાવિક નહીં બન, ત્યાં સુધી આ દુઃખમાંથી બહાર નહીં નીકળું. હે કૃપાળુ,
વાલય તય મારો કરે
આપો દુખલાતા નારાયણ મુનિ દેવરે દર્શન આપો.
દુઃખમાં એક પરમાત્માનું શરણ સ્વીકાર, અશરણ શરણ ભુજ દંડ મહારાજના. અન્ય તમામ જગ્યાએથી સ્થાન છોડી જે જીવાત્મા પરમાત્માનું શરણ સ્વીકારે છે એ જીવાત્માનું રક્ષણ પરમાત્મા અવશ્ય કરે છે. સુનીતિ કહ્યું છે, બેટા તારાને મારા દુઃખનો ભાગીદાર આજ દુનિયામાં કોઈ બનનાર નથી. તને મને આ દુઃખમાંથી કોઈ જો બહાર કાઢે તેમ હોય તો એક પરમેશ્વર છે. માટે એક કામ કર, ભગવાનને રાજી કરી લે. ધ્રુજી પ્રશ્ન કર્યો છે, પણ માં ભગવાન રાજી કેમ થાય? તો બેટા વનમાં જઈને તપ જો તું કરીશ ને તો ભગવાન તારા ઉપર રાજી થશે. ધ્રુજી પ્રશ્ન કર્યો છે, મામા વનમાં જરૂર જાઓ પણ તું મારી સાથે આવીને તો જાઓ. સુનીતિએ કહ્યું છે, બેટા તારી સાથે મારે ન આવાય, કારણ કે હું પતિવ્રતા નારી છું અને જે દાડે તારા પિતાની સાથે મારા લગ્ન થયા હતા તે દાડે મને મારા પિતાએ કહ્યું હતું કે આજથી આ ઉતાનપાત તારા પતિ છે એ જેમ કહે એમ તું કરજે. તો મને તારા પિતાએ મહેલમાં રહેવાનું કીધું છે, માટે મારાથી અહીંયા જ રહેવાય, મારાથી તારી સાથે ન આવાય. આની કુખે ધ્રુવ જન્મે, હ આની કુખે જન્મે. પણ ડોળા કાઢે ઉલ્યો બિચારો ડરી જતો હોય ત્યાં કઈ ધ્રુવ નો જન્મે. પતિવ્રતા નારીની કુખે ધ્રુવ જેવા પુત્રનો જન્મ શક્ય બને. કેટલું કષ્ટ આપ્યું તેમ છતાં ઉતાન પાદ રંચ માત્ર અવગુણ ના આવ્યો. આજકાલ તો થોડો મંદિરનો વાતાવરણ ને સમય હોય, એક વર્ષ બરાબર કપડા ન લઈ દીધા તો હું કે ખબર, ભૂંડ્યો ક્યાંથી ભટકાણો છે. ઘણા બધા માગા આવતા હતા, મારા બાપે બીજે ક્યાંય ન પરણાવીને અહીંયા પરણાવી, કર્મની કઠણાઈ મારી હશે, માથા મારતી હશે. અને કુખે ધ્રુવની આશા ન રાખી. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ધ્રુવજીને કીધું છે, બેટા મારે તારી સાથે ન આવાય. ધ્રુવજીએ કહ્યું છે, પણ માં તું મને એકલા વનમાં મોકલે છે, વનમાં મને બીક લાગે, જંગલી પ્રાણીઓ હોય મને ફાડીને ખાઈ જાય. તો નીતિએ કહ્યું છે, દીકરા તું ડર નહીં રાખી, સાંભળ હું તને વનમાં એકલો નથી મોકલતી, તારી સાથે ભગવાન નારાયણ હશે, તારું રક્ષણ કરશે. 5 વર્ષના ધ્રુવની અંદર કેટલા અદભુત સંસ્કારો જોડાઈ રહ્યા છે, વનમાં તારી સાથે નારાયણ હશે. તો 2 વર્ષનો છોકરો રડતો હોય તો હું કે ખબર, બીજા તારો બાપ બાઘડો આવ્યો એમ. બાપા પાછી ન્યાજ બેઠા હોય એ વળી બોલે, હાઉ આમાં સિંહ ક્યાંથી થાય કોઈ. બેટા તારી સાથે પરમાત્મા છે. ધ્રુવ બહુ રાજી થયા છે. ધ્રુવ જયારે વિદાય લીધી છે, સુનીતિ આશીર્વાદ આપ્યા છે અને સાથે સાથે એમ કીધું, સુરુચિના પણ તો આશીર્વાદ લેતો જાજે, ઉતાન પાદના પણ આશીર્વાદ લેતો જાજે, અને સાંભળ રસ્તામાં કોઈ સાધુ પુરુષ મળે તેમ માનજે, મને મારીમાં નીતિ મળી છે ને તું વંદના કરજે. ધ્રુવજી હા કીધી છે, ધ્રુવજી વિદાય લીધી છે, ઉતાન પાદ સુરુચિના આશીર્વાદ લઈ અને વંડે ગેહરી વાટે ઉપડ્યા છે. આગળ વધતા નારદજી સામે મળ્યા છે. નારદજીને આવતા જોતાની સાથે ધ્રુવજી દોટ દીધી છે, એકદમ પગમાં આળોટવા માંડ્યા છે. આટલો સુંદર વિવેકી બાળકને જોતા નારદજીને આનંદ થયો. નારદજી એકદમ ઉંચકીને ધ્રુવજીને છાતીએ છાપ્યા છે. નાનું બાળક સહજ વ્યવસ્થિત પગે લાગે, જય સ્વામિનારાયણ કે આપણને હેત થાય. નારદજી એકદમ ધ્રુવજીને છાતીએ છાતા છે, પ્રશ્ન કર્યો છે, બેટા તું કોણ છે? આટલી નાની અવસ્થામાં ઘોર જંગલમાં એકલો કઈ બાજુ જઈ રહ્યો છે? ધ્રુવજીએ કહ્યું છે, મારું નામ ધ્રુવ છે, હું તાનપાદ રાજાનો હું દીકરો છું, મારી માનું નામ સુનીતિ છે, મારી માં સુરુચિએ મારી માનું ભયંકર અપમાન કર્યું છે, એનો બદલો વાળવા માટે અને ભગવાનને રીઝવવા માટે વનમાં જાઉં છું. નારદજીના મનમાં થયું, આટલો નાનો બાળક ભગવાન મેળવવા જાય છે, કમાલ છે, બાકી મારી પરીક્ષા લેવી જોઈએ, આ બાળકનું ધૈર્ય કેવું છે. નારદજી કીધું છે, બેટા ધ્રુવ એક કામ કર, તું મારી સાથે પાછો તારી ઘેરે ચાલ, હું તારા પિતાને સમજાવીશ અને અડધું રાજ હું તને અપાવીશ. ધ્રુવજી બોલ્યા છે કે નહીં ગુરુદેવ, નહીં, હવે જો પાછો વળું અને ફરીવાર ભગવાનને લીધા સિવાય અને ભગવાનને મેળવા સિવાય રાજમાં જો જાઉં તો મારી માં સુનીતિનું દૂધ લાજે, મારાથી પીછે હટ ન કરાય જ્યાં સુધી મને પરમાત્માના દર્શન ન થાય. નારદજી તમ ટગર ટગર જોઈ રહ્યા છે ધ્રુવની સામે, સાબાશ. બીજો પ્રશ્ન કર્યો છે, બેટા ધ્રુવ તું વનમાં જાશ પણ તને ખબર છે વનમાં તો અનેક વિધ જંગલી પ્રાણીઓ હશે, તને ફાડીને ખાઈ જશે. ધ્રુવજી બોલ્યા છે કે નહીં ગુરુદેવ, એવું નહીં બોલશો, સાંભળો, મને મારી માં સુનીતિએ કીધું છે કે તું એકલો નથી, મારી સાથે ભગવાન નારાયણ છે, ભગવાન નારાયણ મારી રક્ષા કરશે. નારદજી ધ્રુવજીને તો વારી ગયા છે, પણ ધ્રુવની માં દીતીને વારી ગયા છે, ધન્ય છે આની જેને પણ. ત્રીજો પ્રશ્ન કયો છે, બેટા ધ્રુવ એ તને ખબર છે ભગવાન મેળવવા કોઈ સરળ બાબત નથી, અતિ દુર્લભ કામ છે, અતિ દુર્લભમ નું નામ સાક્ષાત કૃષ્ણ ક્ષણમ નૃપહા, પરમાત્મા મેળવો અતિશય કઠિન છે, ભગવાન મેળવવા જાતા તો જન્મો ગુમાવી નાખે તો ભગવાન મળતા નથી, અનેક રાજી પુરુષો ચક્રવર્તી રાજનો ત્યાગ કરી વનમાં સાધના સાથે માથે રાફડા જામી જાય તેમ છતાંય ભગવાન મળતા નથી, તો ધ્રુવ તને ક્યાંથી મળશે? માટે મારી વાત માન અને તું પાછો વળી જા. અને ત્યારે ધ્રુવજી અદભુત જવાબ આપ્યો છે, ગુરુદેવ મારી વાત સાફ સાફ સાંભળી લો, જ્યાં સુધી મને પ્રગટ ભગવાન નહીં મળે ત્યાં સુધી પાછો નહીં વળું, અરે આ જન્મે કદાચ નહીં મળે તો પરમાત્માને આરાધના કરીને દેહને પાડી નાખીશ, ફરીવાર બીજો જન્મને ધારણ કરીશ, બીજા જન્મે પણ પરમાત્માના દર્શન કર્યા પછી જ હું પાછો વળીશ, ત્યાં સુધી પાછો નહીં વળું, મને મોતનો ડર નહીં, એક નહીં લાખ જન્મ લેવા પડશે તો લઈશ, પણ ભગવાનને મેળવા વિના પીછે હઠ નહીં કરું. આને ભગવાન વશ થયા. ભગવાનને તો આપણને દર્શન આપવા જ છે, પણ આપણી પાત્રતા નથી, આપણી શ્રદ્ધા બહુ આમ ઉપર છલી છે, ઊંડાણ વાળી આપણી શ્રદ્ધા જ નથી. ભક્તો શ્રદ્ધાને ઊંડાણ વાળી રાખજો, ઉપર છલી શ્રદ્ધા કદી રાખશો નહીં. ઉપર છલી શ્રદ્ધા વાળાને ભગવાન કદી મળતા નથી. એક પુરાણમાં અદભુત ઘટના પડેલી છે, બે ફકીર સાધના કરતા હોય પણ ત્યાંથી નારદજી નીકળ્યા. ફકીરોને પૂછ્યું છે, તમે કેમ સાધના કરો છો? નારદજીને સામો પ્રશ્ન કર્યો, આપ કઈ બાજુ જાઓ છો? તો કે વૈકુંઠમાં જાઓ છો. તો કે જરાક ભગવાનને પૂછી લેજો ને, એ ક્યારે મળશે, અમે એને મેળવવા માટે સાધના કરીશું. નારદજી ગયા છે, નારદજીને ભગવાને કીધું છે, એ બંને એવું કહી દેજો, એ જે વડના વૃક્ષ નીચે બેસીને સાધના કરે છે એ વડલાના જેટલા પાન છે એટલા લાખ વર્ષ જયારે પૂર્ણ થશે ને ત્યારે એને દર્શન આપશે. ફરી વાર નારદજી ત્યાં નીકળ્યા, પેલા બંને પૂછ્યું, કા અમારા સમાચાર લાવ્યા? તો કે લાવ્યો તો છું પણ કીધા જેવા નથી. કોતો ખરા, શું કીધું? અરે કે તમે હિંમત નહીં હારો. તો કે કોતો ખરા. નારદજી કીધું છે કે ભગવાને એવું કીધું છે, જે વડ નીચે તમે બેસીને સાધના કરો છો એ વડલાના જેટલા પાંદ છે એટલા લાખ વર્ષ જયારે જશે ત્યારે ભગવાન તમને દર્શન આપશે. એક ફકીરો તો કોથળો હંકેલ લીધો, કાંઈ આપણે આ કરવી નથી કે એને કરતા જલસા નો જીતીએ. ચાલતી પકડી બીજો ફકીર ઉભો થઈને નાચવા માંડ્યો. નારજીના મનમાં એમ થયું પાગલ થઈ ગયો. નારજીએ પ્રશ્ન કર્યો, શું થયું, કેમ નાચો છો? તમે સાંભળ્યું ને મેં કીધું એ કે આ વડલાના જેટલા પાંદડા છે એટલા લાખ વર્ષ જયારે પૂર્ણ થશે ત્યારે ભગવાન તમને દર્શન દેશે, અને તમે નાચી રહ્યા છો, તમને દુઃખ થવું જોઈએ. ત્યારે પેલો ફકીરે કીધું, મને દુઃખ શેનું, આજ મને આનંદ છે કે મને ભગવાન મળશે. એના વર્ષ તો નક્કી થઈ ગયા, આટલા વર્ષ પછી પણ ભગવાન મને મળનારા તો છે, માટે મને આનંદ છે, એટલા વર્ષ સુધી સાધના કરીશ, મને એક દાડો ભગવાન મળશે. આમ જ્યાં પેલો ફકીર બોલ્યો એ જ વખતે ભગવાન એને આગળ આવીને ઉભા રહી ગયા. નારદજી જોયા, નારદજી ભગવાનને ઠપકારવા માંડ્યા, તમને કઈ શરમ છે કે નહીં? કોકને ખોટા જ પાડે રાખો છો કે? મને કીધું તું વડલાના જેટલા પાન એટલા લાખ વર્ષ થશે ત્યારે આવીશ, અને અત્યારે ને અત્યારે આવીને ઉભા રહી ગયા, એની વચ્ચે હું ખોટો સાબિત થયો ને? ભગવાન કહે છે આટલા વર્ષ પછી જ આવવાનું હતું, પરંતુ આની ગાંડી શ્રદ્ધાને આધીન બની અને તુરંત મારે આવવું પડ્યું છે. આપણી શ્રદ્ધા બહુ ઉપર છલી છે, ઊંડાણ વાળી નથી. ઊંડાણ વાળી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન કેમ ન મળે? જે કાર્ય હાથમાં લીધું એને પૂર્ણ કરવાની તૈયારી હોવી જોઈએ. આધી આવે તુફાન આવે ફિર ભી હમ રુક ન પાએ વાસ, હમ તો ચલેંગે વહી પથ પે જહાં ચલે હે ભક્ત ભગવાન કે, અમે તો એ રસ્તા ઉપર ચાલશું જે રસ્તા ઉપર મહાપુરુષો ચાલ્યા છે, ભગવાનના ભક્ત ચાલ્યા છે. ગમે તે તકલીફ આવે પરંતુ અમારા ધ્યેય સુધી પહોંચ્યા સિવાય અમે પીછે હઠ નહીં કરી, એના ઉપર ભગવાન રાજી થાય છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ધ્રુવજીએ કહ્યું છે, સાફ સાફ સાંભળી લો, મેં નિર્ધાર કર્યો છે ભગવાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પીછે હઠ નહીં કરું. નારદજી ફરીવાર બહુ રાજી થયા, ફરીવાર ધ્રુવજીને છાતીએ છાપ્યા છે, ધન્ય હો ધ્રુવ તને ધન્ય હો. બેટા ધ્રુવ, પણ તું તપ કરવા જાય છે, કઈ જગ્યાએ જઈને તપ કરીશ તને કઈ ખબર છે? કઈ સ્થાન નક્કી કર્યું છે? ધ્રુવજી બોલ્યા છે, ના ગુરુજી, તું સાંભળ, યમુનાના કિનારે મધુવન નામનું સ્થાન બહુ પવિત્ર છે, ત્યાં જઈને તું સાધના કરશે. ભલે, પણ સાધનામાં તું કયું નામ રટીશ, નક્કી કર્યું છે? ના ગુરુદેવ. સાંભળ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ નામની તું રટના લગાવજે, તને ભગવાન મળશે. ધ્રુવજી આખે આશીર્વાદ લઈ અને ત્યાંથી વિદાય થયા છે. મધુવન ની અંદર ધ્રુવજી આવ્યા છે, જોરદાર સાધનાનો પ્રારંભ કર્યો છે. ત્રણ દિવસે એક વાર કોઠા બોરા મળે અને ખાઈ જીવન વ્યતીત કરે. ભગવાન મેળવવા કોઈ સરળ બાબત નથી, બહુ જ કઠિન બાબત છે, બહુ જ કઠિન. એક પ્રસંગ મને યાદ આવે છે, તમને કહી દઉં. સ્વામી વિવેકાનંદજી જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા હતા, એને એકાએક મનમાં એમ થયું, મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. બહુ તોફાની હતા. સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર તમે વાંચ્યું, બહુ તોફાની હતા. પણ એક વાત બહુ સ્પષ્ટ સમજવી, તોફાની હોય ને એ જ કંઈક કરે. ઘણા નાના બાળકોને લઈને આવે ને પછી એમ કે, સ્વામી આ મારો દીકરો બહુ તોફાની છે, બહુ બહુ તોફાન કરે છે. આમ જ્યારે અમને કહે ને તમને બહુ આનંદ થાય. અમે કહીએ બહુ સરસ, અમે એમ જ્યારે કહીએ બહુ સરસ, ત્યારે પેલો નવાય પામે, સ્વામી તોફાની છે એમ કહું છું, તમે એમ કહો છો બહુ સરસ? અમે કહીએ હા બહુ સરસ, અમને તોફાની બાળક બહુ ગમે છે. તોફાની હોય જીવનમાં કંઈક કરી શકે, એને સારો યોગ જો મળી જાય, સારો યોગ મળી જાય તો એ ક્રાંતિ સરી જાય. ખરાબ યોગ મળે તો વિનાશ સર્જે, પણ સારો યોગ તોફાની જો મળી જાય તો એ ક્રાંતિ સર્જી જાય. પણ તમને પાછી તોફાની ગમે નહીં, નાનું બાળક હોય ને, અમુક બહુ તોફાની હોય, હોડિયામાં પડ્યો પડ્યો પગ ઉડાડે જ કરતો હોય, એમાં ગાળો દેતી હોય, મારો પીટ્યો છ મહિનાનો છે તો ચાર ઘોડિયા તોડી નાખ્યા. ત્યારે પડખેવાળી શું કે ખબર, મારો દીકરો બહુ હોજો છે, બે મહિના થયો, બે વર્ષનો થયો, પણ એક નાકું નથી તોડ્યું ઘોડિયાનું, એ ધામણા જેવો હું તોડે ગો. એ સિંહ ન બને. નરેન્દ્ર બાળપણમાં તોફાની હતા. એક દોડાને મનમાં સંકલ્પ ઉઠ્યો, મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. પ્રગટ ભગવાનના દર્શન કરવા માટે અનેક વિધ મહંતોની પાસે ગયા છે, વેઘધારીઓની પાસે ગયા છે, બધાની પાસે જેને એક જ પ્રશ્ન કર્યો, તેમ ભગવાન જોયા છે. લગભગ તો પહેલા પ્રશ્નમાં જ બધાને આઉટ કરી નાખે, અને પહેલા પ્રશ્નને હા પાડે તો બીજો પ્રશ્ન પૂછે, તેમ મને ભગવાન દેખાડશો? બે જ પ્રશ્ન પૂછે. મારે તમને એ કહેવું છે, ભગવાન મેળવા કેટલા કઠિન છે. એમ કરતા કરતા રામકૃષ્ણ પરમહંસની પાસે પહોંચ્યા. રામકૃષ્ણ પરમહંસને વંદના કરી છે અને પ્રશ્ન કર્યો, ગુરુદેવ તમે ભગવાન જોયા છે? રામકૃષ્ણ પરમહંસે મસ્તક ઝુકાવીને હા કીધી, હા મેં ભગવાન જોયા છે, આપ મને દેખાડશો? ફરી વાર માથું ધોણાઈને હા કીધી છે, હું તને ભગવાન દેખાડીશ. નરેન્દ્રે તરત કીધું છે તો બતાવો ભગવાન. રામકૃષ્ણ પરમહંસ ઉભા થયા છે, કાંડું પકડ્યું, ચાલો હું તને ભગવાન દેખાડું. એક નદીને કિનારે લઈ ગયા, કેળ સુધી પાણીમાં ઊંડા ઉતર્યા. પછી નરેન્દ્રને કીધું, નરેન્દ્ર ડૂબકી મારી તને ભગવાન દેખાશે. નરેન્દ્રે ડૂબકી મારી અને રામકૃષ્ણ પરમહંસે માથે હાથ મૂકી દીધો. નરેન્દ્ર ઘણો આમ તેમ આમ તેમ થાય, પરંતુ બહાર જ નીકળવાનો નહીં, એવો ગુંગવાણો એવો ગુંગવાણો. પાંચેક મિનિટ જયારે થઈને ત્યારે હાથ લીધો, પણ બે બાકડો થઈને બહાર નીકળ્યો. રામકૃષ્ણ પરમહંસને કહે છે, ગુરુદેવ આપ શું કરતા હતા? કેમ કઈ મૂંઝવણ થતી હતી? અરે મૂંઝવણની ક્યાં કરો છો, હમણાં મરી જાત કે મૂંઝવણ નહીં કરે છે. એક બે મિનિટ વધારે જો રાખ્યો તો મરી જાત હું, જાનનો જાત. રામકૃષ્ણ પરમહંસે ધીરજથી એ જ પ્રશ્ન પૂછ્યો, તને તો બહાર નીકળવાની બહુ ઇંતેજારી થતી છે, મારે તમને શું કહેવું કેટલી ઇંતેજારી થતી હતી? અને ત્યારે રામકૃષ્ણ પરમહંસે બહુ સરસ જવાબ આપ્યો છે, નરેન્દ્ર અત્યારે તને પાણીમાંથી બહાર નીકળવાની જેટલી ઇંતેજારી થતી હતી, એટલી ઇંતેજારી જે દાડે ભગવાનને પ્રાપ્ત કરવાની થશે તે દાડે તારી સામે આવીને ભગવાન ઉભા રહી જશે. ભગવાન જેને પ્રાપ્ત કરવા હોય એને ગજબની સાધનાઓ કરવી પડે છે. મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ તો તમે જો, સત્સંગની માં બન્યા પરંતુ બાળપણમાં સંત મુરદાસજીની ગોદમાં ખેલ્યા છે. સંત મુરદાસને ત્યાં એનું બાળપણ ઉછરું છે. સંત મુરદાસની પાસે બેસીને કાયમ રામાયણની કથા સાંભળે, સંત મુરદાસજી કાયમ રામાયણની કથા સંભળાવે અને સાફ સાફ મુકુંદાસને બતાવી દીધું, મુકુંદાસ એટલું યાદ રાખજો, જગત આખું મિથ્યા છે. એ વાત તમે કદી ભૂલશો નહીં, આ જગત કોઈનું થયું નથી, કોઈનું થશે નહીં. સુરાયના રમુની સબકીય હરીતી સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ, સુરાયના રમુની સબકીય હરીતી સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ, સુરાયના રમુની સબકીય હરીતી સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. હે મુકુંદ, આ જગતમાં જ્યાં સુધી સ્વાર્થ હશે ત્યાં સુધી બધા પ્રીતિ કરશે, માટે જગત ખોટું છે. અને જીવમાં ઉતરી ગયા શબ્દ, આપણે કીધું ને, બાળપણના જે શબ્દો છે, સંસ્કારો છે, એ જીવાત્માને જીવન પર્યંત કામ લાગ્યા છે. મુકુંદાસે નિર્ધાર કર્યો મારે ભગવાન ભજવા છે, સંસારમાં નથી જોડાવું. 12 વર્ષની અવસ્થા થઈ મુકુંદાસે પોતાના માત પિતાને કીધું છે કે મારે ભગવાન ભજવા છે, મને રજા આપો, ઘરબારનો ત્યાગ કરીને મારે વનમાં જવું છે. પણ આપે રજા કોઈ રજા ન મળી. અને માત પિતાને જયારે ખબર પડી ગઈ કે મુકુંદાસ ઘરબારનો ત્યાગ કરવા માંગે છે, એટલે ઉતાવળે ઉતાવળે મુકુંદાસના લગ્ન કરી દીધા. જાન પરણીને ઘેરે પાછી આવી મુકુંદાસે મનમાં વિચાર કર્યો મારે ભગવાન ભજવા છે, અને મને અવળે રવાડે ચડાવી દીધો છે, આ સંસારના લબ્ધામાં જો હલવાઈ જઈશ તો પછી બહાર નહીં નીકળી શકું, ભગવાન નહીં ભજી શકું. હવે ગાંડો થવાની તૈયારી કરી છે. ગાંડા થવા માટે પોતે વિચાર કર્યો અત્યારે મોકો બરાબર છે, યોગ્ય મોકો છે. ઘરની અંદર જ્યારે ગયા બેને કીધું મુકુંદાસ લાવો તમારા હાથનો મીંઢોળ છોડવા દો. મુકુંદાસે ગાંડ પણ શરૂ કર્યું, રામ ગટાગટ મવડી ફૂલી. અરે શું રામ ગટાગટ મવડી ફૂલી, મીંઢોળ છોડવા દો? તો કે રામ ગટાગટ મવડી ફૂલી. અરે મુકુંદાસ જરાક ડાયા થાવ, બહાર કેટલા બધા સદસ્યો બેઠા છે, જાઓ એને પગે લાગતા હો. રામ ગટાગટ મવડી ફૂલી. અરે આને શું થઈ ગયું? કોઈ પણ શબ્દ પૂછે એક જ વાત, રામ ગટાગટ મવડી ફૂલી, રામ ગટાગટ મવડી ફૂલી. અને મુકુંદાસ પાગલ હો ગઈ. અને પછી તો અમરાપુરની ગલી ગલીની અંદર દોટા દોટ કરે, રામ ગટાગટ મવડી ફૂલી, રામ ગટાગટ મવડી ફૂલી. કોઈનું પદાર્થ લઈને કોઈની ઘેરે આપી આવે, કોઈની વસ્તુ કોઈની ઘેરે આપી આવે, ચારે બાજુ હાહાકાર મુકુંદાસે મચાવી દીધો છે. પણ ગામનો ઠાકર સમજી ગયો મુકુંદાસ માનો યા ન માનો પણ પાગલ નથી, આની પાછળ કોઈ રહસ્ય છે. ડાહ્ય પુરુષ રહસ્યને પકડે, ડાહ્ય પુરુષ ઉપલક વાત કરતા રહસ્ય સામી દ્રષ્ટિ નાખે, આની પાછળ જરૂર કંઈક રહસ્ય છે. ઠાકોરે એક દાડો મુકુંદાસને ઉભા રાખ્યા છે અને કીધું મુકુંદાસ તમે આમ કેમ કરો છો? મુકુંદાસે તુરંત કીધું રામ ગટાગટ મવડી ફૂલી. તો કે એ વાત રહેવા દો, બીજાને કહેજો, હું જાણું છું તમે પાગલ નથી, કારણ કંઈક બીજું છે. સત્ય કહો, શું બાબત છે? તમે સાચું કહેશો હું તમને સાથ આપીશ. મુકુંદાસે કીધું છે ઠાકર સાંભળો, મારે ભજવા છે ભગવાન, અને પરાણે આને મને પ્રણાવી દીધો છે. મેં નિર્ધાર કર્યો છે અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું છે, પણ આને મને પરાણે પરણાવ્યો છે. અને હવે જો ગાંડો ન બનવું તો મારે મારો જે ધ્યેય છે ત્યાં સુધી હું પહોંચી શકું તેમ નથી, મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. ઠાકોરે કીધું તું ચિંતા છોડી દે. મુકુંદાસના મા બાપને કીધું આ ગાંડાને રજા આપો ને, કોકની દીકરીની જિંદગી હુકામ બરબાદ કરો, જવા દો ને જાતો હોય ત્યાં. અને બહુ વાત સત્ય છે, ડાયાના જ આ દુનિયા ધણી છે, સમજાય છે, ગાંડાને ધણી નથી. મુકુંદાસને રજા મળી ગઈ, એ તો જાણી જાણીને ગાંડા થયા છે, જાણી જાણી. સત્ય ગુરુને શોધવા માટે ધાંગધ્રા ગયા છે, કલ્યાણજીને મળ્યા, ધાંગધ્રા દ્વારકાદાસને મળ્યા છે, ઘણી સેવા કરી. અને પછી એને જયારે પ્રશ્ન કર્યો મારે પ્રગટ ભગવાન મેળવવા છે, અખંડ બ્રહ્મચર્ય પાળવું છે, ગુરુદેવ મારા પર કૃપા દ્રષ્ટિ કરો, દ્વારકાદાસે હાથ જોડ્યા, બાપા એ મારું કામ નહીં, તું વાંકાને રજાને કલ્યાણજી મળશે. કલ્યાણજીની પાસે આવ્યા, એની એક બે મહિને સેવા કરી, પછી પ્રશ્ન કર્યો ગુરુદેવ મારા પર કૃપા દ્રષ્ટિ કરો, અખંડ બ્રહ્મચર્ય પળે, પ્રગટ ભગવાન મળે. કલ્યાણજી બોલ્યા છે મુકુંદાસ હજુ તું બાળક છે એટલે આવી વાતો કરે છે, બ્રહ્મચર્ય ઘોર કળી કાળની અંદર પાળવું ઘણું કઠિન છે. મુકુંદાસ કે પણ તમે તો કોપીને તાળું મારો છો. હા મુકુંદાસ, કોપીને તાળું મરાય, મનને થોડું મરાય છે.